આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલત આજે કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ હત્યા કેસ અંગે સુનાવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે બેઠક કરશે. ભારત અને જાપાનના વિદેશમંત્રી અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે નવી દિલ્હીમાં આજે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે. પ્રધાનમંત્રીએ 28 ઓગસ્ટથી શરૂ થનારા પેરિસ પેરાઓલિમ્પિક પૂર્વે ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી અને આગામી 4 દિવસ માટે ઉત્તર પશ્ચિમ પૂર્વી અને મધ્ય ભાગોમાં ભારે વરસાદની આગાહી. સર્વોચ્ચ અદાલત આજે કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ હત્યા કેસ અંગે સુનાવણી કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, મુખ્ય ન્યાયાધીશ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ આ કેસ સાંભળશે. ગત સપ્તાહે સર્વોચ્ચ અદાલતે આ મામલે નોંધ લેતા સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું. કોલકાતાની વડી અદાલત આ મામલે પહેલાથી જ સુનાવણી કરી રહી છે. અદાલતે આ કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યો હતો. પીડિતાના માતા પિતા સહિત અન્ય કેટલાક લોકોએ નિષ્પક્ષ તપાસની અપેક્ષા સાથે વડી અદાલતમાં અપીલ કરી હતી, જે બાદ આ કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે. આ સમગ્ર કેસમાં શરૂઆતથી જ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય પક્ષોનો આરોપ છે કે સ્થાનિક પોલીસ ગુનેગારોને બચાવી રહી છે. ગત 15 ઓગસ્ટના રોજ રાજ્યમાં મહિલાઓ દ્વારા કરાયેલા વ્યાપક વિરોધ પ્રદર્શનો દરમિયાન આરજીકર હોસ્પિટલ પર હુમલા બાદ આ આરોપોને વેગ મળ્યો છે. ભાજપનો આરોપ છે કે હુમલાખોરોએ ઇમરજન્સી વિભાગમાં તોડફોડ મચાવીને પુરાવાઓને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોલકાતા પોલીસ દ્વારા ડોક્ટરનો વિસેરા બદલવા આવ્યા હોવાનો આરોપ વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મૂક્યો છે. વધુમાં તેમણે અન્ય પુરાવા સાથે ચેડા કરાયા હોવાનો પણ દાવો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે બેઠક કરશે. આ વાટાઘાટો બાદ બંને પક્ષો વિવિધ કરારો પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. શ્રી મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રીના સન્માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કર્યું છે. શ્રી ઇબ્રાહીમ આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. તે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ બેઠક કરશે. અનવર ઇબ્રાહીમ ગઈકાલે ભારતના 3 દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ભારત અને જાપાનના મંત્રીઓ તેમજ પ્રતિનિધિઓ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર જાપાનના સંરક્ષણ મંત્રી કિહારા મિનોરુ અને વિદેશમંત્રી યોકો કામાકાવા આ બેઠકમાં ભાગ લેશે. આ દ્વિપક્ષીય સંવાદની સાથે શ્રી રાજનાથસિંહ જાપાનમાં તેમના સમકક્ષ સાથે બેઠક કરશે. આ બેઠકમાં મંત્રીઓ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે નવી તકો અંગે ચર્ચા કરશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડશે. આ તબક્કામાં અનંતનાગ, સોપિયા, કુલગામ, રામબન, કિસ્તવાર અને ડોડા જિલ્લા સહિત 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી બીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે, જ્યારે 18 સપ્ટેમ્બરે મતદાન થશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેની અંતિમ મતદાર યાદી આજે જાહેર કરાય તેવી શક્યતા છે, જેમાં મતદારોની સંખ્યા અંદાજે 90 લાખ હોવાની ધારણા છે. સીમાંકનની કવાયત અને વિધાનસભા બેઠકોની સંખ્યા 83 વધીને 90 થવાના કારણે અનેક વિધાનસભા મતવિસ્તારોની સરહદો બદલવામાં આવી છે, જેને જોતા આ વખતે મતદાર યાદી અને મતદારોની વિગતોનું વિશેષ મહત્વ રહેશે. ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય ગેરરીતિઓને રોકવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાના હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો તાત્કાલિક અસરથી પીટુપી પ્લેટફોર્મને ધિરાણ જોખમોના અનુમાન, ધિરાણ સંવર્ધનની રજૂઆત અથવા બાહેધારીથી પ્રતિબંધિત કરે છે. જે નાણાકીય વ્યવહારોમાં મુદ્દલ અને વ્યાજ અથવા બંનેના સંપૂર્ણ નુકસાનની જવાબદારી ધિરાણકર્તાની હોવાનું સુનિશ્ચિત કરે છે. અગાઉ આ પ્લેટફોર્મ પારંપરિક બેન્કિંગ ચેનલોને હાસ્યાકૃત કરીને વ્યક્તિગત ધિરાણકર્તાઓના સીધા ઉધારદાતાઓ સાથે જોડતા હતા. જો કે નવા માળખા અંતર્ગત આ પ્લેટફોર્મ દ્વારા ધિરાણ વધારો કે બાહેધરી સંબંધી વીમા ઉત્પાદનોના ક્રોસ સેલિંગ પર રોક લગાવવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટથી શરૂ થનારા પેરિસ પેરાલિમ્પિક રમતને લઈને ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત આ મુલાકાત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે એથલીટ્સ ભારતના ધ્વજધારક તરીકે પેરિસ જઈ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે પેરિસમાં ખેલાડીઓની હાજરી સાથે દેશનું ગૌરવ જોડાયેલું છે. શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ દેશવાસીઓની શુભેચ્છા ખેલાડીઓની સાથે છે. આ પ્રસંગે ઉપસ્થિત રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે આ વખતે ભારત પેરાઓલિમ્પિકમાં ભાગ લેવા અત્યાર સુધીની સૌથી મોટી ટુકડીને મોકલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે 84 જેટલા પ્રતિભાશાળી ભારતીય એથ્લીટ્સ પેરિસ પેરાઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ઉત્તર પશ્ચિમ પૂર્વી અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશમાં શુક્રવાર સુધીમાં ભારે વરસાદ પડી શકે છે. બાંગ્લાદેશની ઉપર વરસાદી સિસ્ટમ બનેલી છે, જેને કારણે બાંગ્લાદેશ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આ અસરથી તટીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને મધ્યપ્રદેશમાં પણ વરસાદ વરસી શકે છે. તેલંગણામાં હૈદરાબાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના વધુ એક શહેર પર કબજો કરી લીધો છે. રશિયન સેનાએ ડોનેસ્કના જાલીજને શહેર પર કબજો કરતા અંદાજે 53,000 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરતા એક નિવેદનમાં કહ્યું કે રશિયન દળો ડોનેસ્ક વિસ્તારમાં ટોરેસ્ક અને પોકોરોવસ્ક તરફ આગળ વધી રહ્યા છે. રશિયા જાલીજને સોવિયત કાળથી ઓટ્યોમોવો નામથી ઓળખે છે, જેને માઇનિંગ ટાઉન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તરફ રશિયાના કુર્સ્કના મોટા ભાગ પર નિયંત્રણ મેળવી ચૂકેલી યુક્રેનની સેના પણ સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. યુક્રેન સેનાએ કહ્યું કે તેણે અહીં એક પુલ નષ્ટ કર્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ જેરુસલેમમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે 3 કલાકની બેઠક બાદ બંધકોની મુક્તિ અંગેના અમેરિકાના મધ્યસ્થી પ્રસ્તાવ માટે સહમતિ દર્શાવી છે. એક નિવેદનમાં નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ ઇઝરાયેલની સુરક્ષાને ધ્યાને લેતા અમેરિકાના બંધકોની મુક્તિના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આ નિવેદનમાં નેતન્યાહુએ પ્રથમ વખત જાહેરમાં અમેરિકાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. શ્રી બ્લિન્કને નેતન્યાહુ સાથેની તેમની મુલાકાતને રચનાત્મક ગણાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હવે હમાસ માટે પણ આ સમજૂતી ફરજિયાત બનશે. અમેરિકા, ઇજિપ્ત અને કતાર એમ તમામ મધ્યસ્થીઓ એક સાથે આવવું પડશે અને આ કરાર હેઠળની પ્રતિબદ્ધતાઓને અમલમાં મૂકવા અંગે સ્પષ્ટ સમજણ સુધી પહોંચવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. અમેરિકાના પ્રસ્તાવમાં સપ્તાહના અંત સુધીમાં બંધકો માટે યુદ્ધ વિરામ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા પર ભાર મૂકાયો છે. જો કે હમાસે અમેરિકાના પ્રસ્તાવને નકારી દીધો છે. હમાસે એક નિવેદનમાં આરોપ મૂક્યો છે કે બેન્જામિન નેતન્યાહુ નવી શરતો મૂકી રહ્યા છે, જેનાથી વાટાઘાટો નિષ્ફળ બને અને ગાઝામાં યુદ્ધ લાંબુ ચાલી શકે છે. સર્વોચ્ચ અદાલત આજે કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ હત્યા કેસ અંગે સુનાવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ સાથે બેઠક કરશે અને આગામી 4 દિવસ માટે ઉત્તર પશ્ચિમ પૂર્વ અને મધ્ય ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.